તારીખ 13/12/1997 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 274. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
ભાવાર્થમાં એમ વાત કરી કે આ શાસ્ત્રમાં, ખાસ કરીને આ ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે, અને દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી વાત હોવાથી પર્યાય માત્રને ગૌણ કરીને આત્માનું મૂળ સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્ર રચનાનો હેતુ પણ આત્માનું મૂળ સ્વરૂપ દર્શાવવાનો છે. હવે વિશેષ ચર્ચા એ કરે છે કે આત્માને બતાવતા આત્માને જ્ઞાયક એવું નામ આપ્યું, તો એ તો જ્ઞેયને જાણે છે માટે એને જ્ઞાયક એવું નામ આપ્યું. પણ તેથી કરીને જ્ઞેયને જાણતા અશુદ્ધતા ઉત્પન્ન થાય છે એવી વસ્તુ સ્થિતિ નથી. સામાન્ય રીતે આભાસ એવો થાય છે જીવને સંસારમાં કે અન્ય પદાર્થને જાણતા મને અશુદ્ધતા એટલે રાગ દ્વેષ મોહ થાય છે. મેં ન જાણ્યું હોત તો ન થાત, જાણ્યું એટલે થયું. કહેવત પણ એવી પડી ગુજરાતીમાં કે જાણ્યાનું ઝેર. શું કે છે કે જાણ્યાનું ઝેર, પણ એ વાત ખોટી છે. જો જાણવાથી જ થતું હોત તો બધાને થાત, પણ એવું પ્રત્યક્ષપણે બધાને થતું જોવામાં આવતું નથી. એનો અર્થ એ છે કે જે કાંઈ જાણવામાં આવે છે એની સાથે જે સંબંધ કલ્પવામાં આવે છે, સંબંધ છે નહીં પણ છતાં સંબંધ છે એમ ગણીને, ખરેખર એમ માનીને એ કલ્પના ઉપર જ્યારે જીવ ચડે છે ત્યારે એને રાગદ્વેષમાં થાય છે. વાસ્તવમાં જીવને કોઈ બીજા જીવ સાથે કે કોઈ બીજા પરમાણુ સાથે કોઈ પણ પ્રકારનો કાંઈ પણ સંબંધ ક્યારે પણ નથી. હવે વસ્તુ સ્થિતિ છે, એ વસ્તુ સ્થિતિ જાણે તો વિતરાગ થાય. એવી વસ્તુ સ્થિતિ જાણે તો વિતરાગ થાય, પણ બીજા જીવથી કે બીજા પરમાણુથી સુખ કે દુઃખ, લાભ કે અલાભ એવું કાંઈ પણ માનવામાં આવે ત્યારે રાગદ્વેષ મોથે આવીના રહે. તેથી એમ સિદ્ધ થયું કે જીવને રાગ દ્વેષ મોહ અને તેને કારણે ઉત્પન્ન થતું દુઃખ, અનેક પ્રકારના દોષ અને તેને કારણે ઉત્પન્ન થતું દુઃખ એ વસ્તુ સ્થિતિના અજ્ઞાનને લઈને છે. વસ્તુ સ્થિતિ એવી છે કે કાંઈ સંબંધ નથી. આપણા જે વિતરાગી ભગવંતો છે એમણે એમ જાણ્યું એમ માન્યું અને વિતરાગતામાં સ્થિર છે કે નહીં. સમવ શરણમાં 100 ઇન્દ્રોથી વંદિત છે, છતાં ઇન્દ્ર વંદિત એમ કહેવાય છે. એટલે આખા ત્રણેય લોકના, ઉર્ધ્વ મધ્ય અને અધો ત્રણેય લોકના પુણ્યશાળીમાં પુણ્યશાળી જીવોને ઇન્દ્ર કહેવાય છે. શું? જેમ કે જંગલનો રાજા સિંહ છે તો એ ઇન્દ્ર કહેવાય છે. ઇન્દ્ર એટલે શું? એની ઉપર કોઈ ન હોય, એના ક્ષેત્રમાં એની ઉપર કોઈ ન હોય, એની સત્તા ચાલે એવું એનું પુણ્ય હોય, એવું એની પાસે બળ વગેરે પણ હોય. એ 100 ઇન્દ્રો વંદે છે પણ વિતરાગને કાંઈ નથી, વિતરાગ સામું જોતા નથી. તો ધ્યાનસ્થ અવસ્થામાં 13મી ગુણ સ્થાને શુક્લ ધ્યાનમાં બિરાજે છે. આંખનું પોપચું ઊંચું થતું નથી, કોણ વંદન કરે છે અને કોણ વંદન નથી કરતા, અને છતાં જ્ઞાનમાં બધું છે, પણ વિતરાગ ભાવ છે એટલે કઈ લેવા દેવા નથી. એમ સમોસરણ ની બહાર એમ ઋષભદેવ ભગવાન ના વખત માં એમના જ પુત્ર મારીચી કુમાર વિરોધ કરતા હતા. મહાવીર સ્વામી નો જીવ છે, 26માં તીર્થંકર થવાના, બીજા પણ કોઈ કરે, કેમ કે કોઈ પણ સંસારમાં કોઈ પણ વ્યક્તિના પૂરા પુણ્ય ન હોય, પુણ્ય પૂરા કોઈ દિવસ હોય નહી. એટલે સમોસરણમાં લાખો કરોડો જીવો સ્તુતિ કરે, પ્રશંસા કરે, ભક્તિ કરે, પૂજા કરે, ત્યારે કોઈ મનમાં વિરોધ કરે કે સમોસરણની બહાર ખુલ્લો પણ વિરોધ કરે, સમોસરણમાં ખુલ્લો વિરોધ ન થઈ શકે. આટલું પુણ્ય છે તો સામે આવો યોગ પણ હોય છે, સામે એમનો અવર્ણ વાત કરે, પણ ભગવાનને કઈ લેવા દેવા નથી. લાખો જીવો સ્તુતિ કરે તો પણ ભગવાનને એના પ્રત્યે રાગ નથી, અને કોઈ જીવ વિરોધ કરે તો પણ ભગવાનને એના પ્રત્યે દ્વેષ નથી.
ચાલુ સમસરણમાં તો અત્યારે સમાધાન મળતા હોય છે, તો ચાલુ સમસરણ વિરોધ કરે
બધાને સમાધાન નથી વર્તતા, અયોગ્યતા વાળા જીવોને સમાધાન ન પણ વર્તે એવું પણ બને, એટલે તો યોગ્યતા ઉપર વાત છે બધી. આપણે તો મુદ્દો એ છે કે વિતરાગતા એટલે શું, કે અનુકૂળ રહેનારાઓ પ્રત્યે રાગ ને, પ્રતિકૂળ જનારાઓ પ્રત્યે દ્વેષ ને, એનું નામ વિતરાગતા છે. અન્ય મતમાં એવું નથી, અન્ય મતમાં તો જે ભગવાનનો ભક્ત હોય એને ભગવાન મદદ કરે, અને જે એના ભક્તને પણ હેરાન કરે એને હેરાન કરી નાખે, ત્યાં એવા ભગવાન છે. એટલે રાગી છે, એમના કલ્પેલા ઈશ્વર રાગી છે. જૈનમાં એવું નથી, જૈન પરમેશ્વર બધા વિતરાગી હોય છે. એટલે આ ભક્ત મારો છે એવું કદી જાણતા નથી, આ ભક્ત મારો છે, મારી પ્રશંસા કરે છે, મારી પૂજા કરે છે, માટે મારો છે, અને બીજા મારો વિરોધ કરે છે માટે એ મારા નથી, એવું વિતરાગના જ્ઞાનમાં નથી. એવો સંભાવ એમણે કેળવો છે સાધક દશામાં, અને સંપૂર્ણ સંભાવ એમને 13મા ગુણ સ્થાને વર્તે છે. મુદ્દો એ જ આવે છે કે કોઈ અન્ય પદાર્થ જીવને મલિન કરતો નથી. રાગદ્વેષ મોહની મલિનતા છે, જો કોઈ પણ દોષની મલિનતા છે, બીજા પદાર્થને કારણે હરગિજ નથી, જરાય નથી. આમ જ વસ્તુ સ્થિતિ છે. ત્યારે કોઈ એમ કહે કે પણ કોઈ ઈરાદાપૂર્વક જ નુકસાન કરતો હોય, ઈરાદાપૂર્વક એટલે ઘરમાં ચોર આવે, ચોરી કરેલો, એનો ઈરાદો ચોરી કરવાનો છે, ચોરી કરી ગયો, ચોરી કરતા પકડાણો, તો પછી એના કારણે દ્વેષ થયો એવું નહીં. એના કારણે દ્વેષ નથી થયો. દ્વેષ કોના કારણે થયો? મારી ચીજ મારા ઘરમાં આવીને ચોરી, એના કારણે થયો. મમત્વને લઈને થયો છે, એના કારણે નથી થયો. પોતાના મમત્વને લઈને થયો છે. આવો ન્યાય છે અને તે તદ્દન સત્ય છે. વિતરાગ થવું હોય તો આવો ન્યાય ગ્રહણ કરવો જોઈએ. વિતરાગ થવા વાળા એ નિર્દોષતા, નિર્દોષ થવાનો ઉપાય જ આવો છે. તારા દોષથી તને બંધન છે, કૃપાળુ દેવ નું વચનામૃત છે. શું છે? તારા દોષ થી તને બંધન છે. એટલે જયારે જયારે તું કર્મ બંધન કરે છો એમાં તારો દોષ છે, કદી કોઈનો બીજાનો દોષ જોઈશ નહીં. અને જો તું બીજાનો દોષ જોવે પોતે કર્મ બાંધે, પોતે દોષિત થાય, એના એનું કારણ બીજાનો દોષ છે એમ લે તો એ તદ્દન અજ્ઞાન ભરેલી મિથ્યાત્મની વાત છે અને સરાસર ખોટી છે. એ વાત જગતની વાત થી જુદી વાત છે. જગતમાં કાર્ય કારણ સંબંધ એકબીજા વચ્ચે જોડીને ઉભા કરવામાં આવે છે. જૈન દર્શન નું વિજ્ઞાન અને ન્યાયો એમ કહે છે કે તું પહેલા વસ્તુને નિરપેક્ષ અને નિરાલંબ જો, પછી સંબંધની મર્યાદા તને સમજાશે કે વ્યવહાર સંબંધ એટલે એની મર્યાદા કેટલી. નહીતર તને મર્યાદા નહીં સમજાય. અમર્યાદપણે તો સંબંધ બાંધીશ અને એને લઈને નવા કર્મ તો બાંધીશ. એ વાત ચાલે છે કે તો પણ જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાયકને નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું એટલે જણાયું, તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા, જ્ઞેયનો અનુભવ નહીં કરતા, જ્ઞાયકનો અનુભવ કરતા, જ્ઞાયક જ્ઞાયક જ છે એમ અનુભવ થશે. ભૂલ શું થાય છે? જ્ઞેયનો અનુભવ કરવામાં આવે છે. મને ઠંડી લાગે, મને ગરમી લાગે, ઠંડી ગરમીનો અનુભવ કરવામાં આવે છે. ખરેખર તો ઠંડી ગરમી સંબંધીના જ્ઞાનનો અનુભવ છે. જીવને અનુભવ શેનો છે? પોતાના જ્ઞાનનો. પર પદાર્થનું જ્ઞાન થાય પણ અનુભવ ન થાય. આ એક બહુ મહત્વની વાત છે કે પર પદાર્થનું જ્ઞાન થાય પણ પર પદાર્થનો અનુભવ કોઈને થતો નથી. કેમ કે પરસ્પર એકબીજાના પ્રવેશ થવાનો અભાવ છે. એ વસ્તુના સ્વરૂપની મર્યાદા બહારની વાત છે.
જ્ઞાન અવસ્થામાં જે કાર્યકારણનો સંબંધ છે એ
મિથ્યા છે.
કાર્યકારણ સંબંધ
અને કાર્યકારણ સંબંધ છે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહે છે. જેને લોકો કાર્યકારણ સંબંધ કહે છે એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ એ છે કે નિમિત્ત હોય છે પણ કઈ કરતું નથી. નિમિત્ત એટલે કોઈ પદાર્થની ઉપસ્થિતિ હોય છે, હાજરી હોય છે. વિજ્ઞાનની ભાષામાં એને કેટલિક એજન્ટ કહે છે. સાયન્સ ભણ્યા હોય એને ખબર હોય બે પદાર્થ વચ્ચે કોઈ પ્રક્રિયા થાય અને વચ્ચે ત્રીજા પદાર્થની હાજરી હોય ત્યારે જ થાય ને નહીતર ન થાય, એવી ઉપસ્થિત પદાર્થને કેટલિક એજન્ટ કહે છે. એ વધે નહીં ઘટે નહીં, એમાં કાંઈ ફેરફાર થાય નહીં, પણ એ ન હોય તો એ પ્રક્રિયા થાય નહીં, હોય તો થાય. એવી એક વૈજ્ઞાનિક પરિસ્થિતિ કેટલિક એજન્ટની છે. એવી જ વૈજ્ઞાનિક પરિસ્થિતિ જગતના કાર્યકારણ જે કહેવામાં આવે છે એમાં નિમિત્તોની છે. જેમ કે ગુરુ વિના જ્ઞાન ન થાય. આપણે શાસ્ત્રનો દ્રષ્ટાંત લઈએ કે ગુરુ વિના જ્ઞાન ન થાય, પણ ગુરુ ખરેખર કેટલિક એજન્ટ છે. કોઈ જીવને જ્ઞાન થવાનું હોય છે ત્યારે જે ગુરુ મોક્ષ માર્ગે, મોક્ષના રસ્તે ચાલતા જાય છે એ આંગળી ચીંધતા જાય છે કે માર્ગ આ દિશામાં છે તો આ દિશામાં હાલજે, જેને હાલવું હોય આ દિશામાં હાલો, જેને ચાલવું હોય એને. મારે અહીં કે ફટકડી કાંઈ લેવા દેવા નથી, હું મારા રસ્તે ચાલ્યો જાઉં છું. અને મારા રસ્તે ચાલતા જે ચીલો પીડ્યો એ ચીલે છે, તમે ચીલે ચીલે હાયલા આવો તો હાયલા આવો, રસ્તો એ છે, કેટલું કહેતો જાઉં છું. ગુરુ ગુરુએ શું કરી દીધું? કયો શિષ્યના જ્ઞાનમાં ગુરુને કારણ બતાવ્યા. ગુરુએ શું કર્યું? કયો ગુરુએ તો પોતાના પરિણામ કર્યા, માર્ગ આવો છે એમ કહેવું એ પણ પોતાના જ પરિણામ કર્યા છે, શિષ્યના પરિણામ થોડા કર્યા છે. ડુંગરભાઈ ને કીધું કે ડુંગર ને આવવું હોય તો આવે, બેને પૂછ્યું આમંત્રણ તો બેને આપ્યું હતું કા. ડુંગરભાઈ કે મારે તબિયત બરાબર નથી હું નહીં આવું, હવે છે ખરાબ તબિયત તો સુભાગભાઈ ની હતી. સુભાગભાઈ તો ડેથ બેડ ઉપર હતા, મરણ પથારી હતા, એટલી બધી તબિયત ડુંગરભાઈ ને ખરાબ નહોતી જેટલી સુભાગભાઈ ને ખરાબ હતી. એમને તો 8-9 મહિનાથી તાવ આવતો હતો અને હાવ છેલ્લી જ અવસ્થા હતી. એને ખ્યાલ હતો, કૃપાળુદેવને ખ્યાલ હતો. તો એ તૈયાર થઈ ગયા, એનું શું કારણ કે એ સંપૂર્ણ આજ્ઞાકારિતામાં વર્તતા હતા. પહેલેથી જ એમણે એવો સિદ્ધાંત અને નિશ્ચય બાંધ્યો હતો કે જ્ઞાનીના માર્ગે ચાલવું મારે, એ કે માર્ગે, જ્ઞાનીના માર્ગે એટલે એ કે માર્ગે ચાલવું, એમાં મારે તર્ક ઉઠાવવાનો નહીં, શું કરવા એ વાત મારે પૂછવાની નહીં. કે રાત તો રાત ને દી તો વાત પૂરી થઈ ગઈ. ડુંગરભાઈ ને ઉપાડી દેતા, એટલે સ્વતંત્રતા, આવવા માટે જીવ સ્વતંત્ર, નહીં આવવા માટેનો જીવ પણ સ્વતંત્ર. સારું છે, એવું બન્યું, ન બન્યું તો વળી આપણે સમજાવવું મુશ્કેલ પડે. આ તો જીવન દ્રષ્ટાંત છે. એક ક્લાસ ની અંદર 50-60 વિદ્યાર્થીઓ હોય છે, ભણાવનાર માસ્ટર કે પ્રોફેસર એક હોય છે, તે જે એનો ટેક્સ્ટ બુક ચાલતી હોય એમાંથી સમજાવે છે, વધારે સમજાવવા માટે બ્લેક બોર્ડ ઉપર લખે છે, એની જે પદ્ધતિ પ્રમાણે બધાને સમજાવે છે કે કોકને જ સમજાવે છે. એક વિદ્યાર્થી ડિસ્ટિંક્શન માર્ક લે છે અને બીજો વિદ્યાર્થી નાપાસ પડે છે. ટોલાને વધારે સમજાવ્યું, નાને ઓછું સમજાવ્યું એમ કહી શકાય ખરું કે નહીં? પાસ થયો અને એમ કીધું કે માસ્તર સમજાવ્યું તો, નાપાસ થયો એને શું કહેશો? માસ્તર ન તો સમજાવ્યું એમ થોડું કહેવાય? એ ન ભણ્યો એમાં શું કરે? માસ્તર તો ભણાવ્યા તમે જાય ને. આમાં વિજ્ઞાન શું છે કે દરેક પદાર્થ, જીવ કે પરમાણુ પોતાના પરિણામ કરે છે, પોતાનું પરિણામ રૂપી કાર્ય કરે છે. બીજાના પરિણામ રૂપી કાર્ય કરવાનું કાર્યક્ષેત્ર કાર્યક્ષેત્રની મર્યાદામાં જ નથી. એવી વસ્તુ સ્થિતિ છે અને એવી વસ્તુ સ્થિતિને સ્વીકારવી તે વિતરાગ થવાનું કારણ છે. તારે વિતરાગ થવું હોય તો વાત સમજે, તારે રાગી દ્વેષીને સંસારી રહેવું હોય તો તારું શું જાણ, તો તને આ વાત નહીં બેસે. તને એમ લાગે કે આ વિતરાગો છે, સંપૂર્ણ સુખી છે, આનંદ સુખના ધણી છે, મારે પણ એના જેવું થવું છે, તો એ આમ કહે છે. અને તું પ્રત્યક્ષ પ્રયોગ કરી જો. જો કોઈની સાથે તને કાંઈ સંબંધ નથી એવા પરિણામ થાય તો તને સુખ શાંતિ થાય છે કે નથી થતી, વિતરાગતા થાય છે કે નથી થતી જોઈ લો, અને સંબંધ રાખતા રાગ દ્વેષ થાય છે કે નથી થતા જોઈ લો. એમાં કીધું માનવું એવું કઈ નથી, પ્રયોગ કરીને માનવો. એ કે પ્રમાણે પ્રયોગ કરતો જા. પ્રયોગ કરતા તને તને શાંતિ અશાંતિ નો અનુભવ થશે, એના ઉપરથી તું સમજી લે કે એ સિદ્ધાંત સાચો છે કે નહીં, એ ઉપાય સાચો છે કે નહીં, વસ્તુ સ્થિતિ એમ છે કે નહીં, તને સમજાઈ જશે, આપોઆપ જ સમજાઈ જશે. ધર્મના ક્ષેત્રમાં વાદ વિવાદ ચાલે છે, નિમિત્ત કરે કે ન કરે, ત્યારે જ્ઞાની સિવાયના બધા જ, પછી વિદ્વાન હોય ત્યાગી હોય, બધા એમ કઈ નિમિત્ત કરે છે એ જ્ઞાની જ ના પાડશે. હવે જાજા નો મત એમ પડે છે કે નિમિત્ત કરે, જ્ઞાની થોડા છે એનો મત એમ પડે કે ન કરે. આપણે કોનું માનવું? જાજાનું માનવું, થોડાનું માનવું, સંખ્યા ઉપર માનવાનું ન હોય, શું માનવાથી વિતરાગતા થાય, શું માનવાને કારણે વિતરાગતા થાય ને શું માનવાથી રાગી દ્વેષી થવાય, એ ન્યાય પોતાને તોડવાનો છે. કહેનારે તોડીને માન ન્યાય કીધો છે, પણ છતાં પોતાને તોડવાનો છે પરિણામ કરીને. ઘણા દાખલા એવા છે, એક બાપ ને ત્રણ ચાર દીકરા હોય, બાપ મરી જાય, બધા સરખું દુઃખ થાય છે. એક છાનો નો રહી અને એક ને આમ ન પડે, પણ ઓછું છે કઈ, એક નો વધારે બાપ છે ને એક નો ઓછો બાપ છે, એવું થોડું છે કઈ. તારે ને સગાઈ સંબંધ સરખી જ છે, પિતા પુત્ર નો સરખો સંબંધ છે. જો સંબંધ સરખો છે તો પરિણામ કેમ સરખો નહીં? જે જેટલો સંબંધ ગાઢ કલ્પે છે એટલો દુઃખી વધારે થાય છે, એને આપણે લાગણી કહીએ છીએ. ગાઢ સંબંધ કલ્પો એને આપણે શું કહીએ છીએ? એને લાગણી વધારે છે એટલો વધારે દુઃખી. વિતરાગતામાં લાગણી એમ બધી ઉડાડી જાય છે, એક પ્રોબ્લેમ ઉભો થાય છે સંસારમાં. સંસારમાં કોઈ જીવ વિતરાગ થવા માટે તૈયારી કરે ને એટલે લાગણી હોય એને ખબર પડી જાય. કોને ખબર પડી જાય? લાગણી હોય ને ખબર પડી જાય, હા આની લાગણી ઓછી થવા માંડી, એટલે એનો ટાંટ્યો ખેંચશે. તું સંસાર છોડીને જાસ ક્યાં? કોઈ જીવ સંસાર ની બહાર નીકળવાનો પ્રયત્ન કરે એ ભેગો એના ઉપર એટેક આવવાનો, સમજી લેવાનો, સમજીને જાણે આવવાનો. જો મિત્રક થવાનો પ્રયત્ન કરશો એટલે કોક ને કોક કાપ્યો ખેંચવા વાળો નીકળશે, દાસ ક્યાં તો નહીં જવા દઈએ. એને તરત ખબર પડે, લાગણી વાળાને તરત ખબર પડે કે આની લાગણી ઓછી થઈ ગઈ. અને એમ પણ કે તમારા ધર્મમાં એવું છે, લાગણી ઉડાડી દેવાનો તમારો ધર્મ છે? આ કઈ જાતનો ધર્મ છે? વાત તો એમ છે, વિતરાગ થાય અને લાગણી ન હોય. કેવળ જ્ઞાનમાં લોકાલોક ત્રણેય કાળની પર્યાયો સહિત સળકે છે, કઈ ચીજ નથી જાણતા, હવે કયો છે કયો બનાવ નથી જાણતા, કઈ પર્યાય ને એ નથી જાણતા, કયા દ્રવ્ય ને કઈ પર્યાય ને નથી જાણતા. કે આખા જગતના બધા પદાર્થો ને બધી પર્યાય ને જાણે છે એક સાથે, વિતરાગ છે એટલે કઈ વાંધો નથી. એ તો દુઃખી થઈ જાય, જેટલું વધારે જાણે એટલું દુઃખી થાય. જો જાણવાથી મલિનતા થતી હોય તો, પણ જાણવાને કારણે મલિનતા નથી. સંબંધ બાંધો કલ્પો એના કારણે મલિનતા છે, અને તે નથી છતાં બાંધો, નથી છતાં બાંધો. પણ નથી કેમ કહેવાય? તમે જાણ લઈને આવ્યા તો 200 માણસની વચમાં તમે હાથ પકડ્યો છે, હા 200 માણસ ને લઈ જતા ને જાનમાં. હવે તમે અત્યારે કોઈ મને લાગણી વહી ગઈ તો કેમ કામ આવે? તો શું કરવા જાન લઈને આવ્યા હતા? પછી તો તરવા લઈ જતા હતા જૂના જમાનામાં. ખાંડું કહેવાતું, પણ એવા કેટલા મહિના આ જન્મ મરણ કરતા કરતા એવા કેટલા સંબંધ મહિના. અનંતા કેટલા અનંતા બાંધ્યા છે. હવે કોની યારે કયો સંબંધ કયો? એક જ જીવ પત્ની થાય, માં થાય, માં થાય પત્ની થાય, બોલો બાપ થાય, દીકરો થાય, દીકરાનો દીકરો થાય, બાપનો બાપ થાય, બધી જાતના સંબંધ થાય. કોઈ સંબંધ બાકી ન રહ્યો, કયો હાથો માનવો બોલો તમારે. એક વાર જીવ તો મરી જાય ને શું કરવું? બેન શ્રી ખાસ કેતા જીવતા મરી જાવ, શું ન તો શું થાય? કોઈ એક જણ મરી જાય, ભાઈ બીજા થોડા મરી જાય છે, બધા એના પ્રાર્થ પ્રમાણે બધાનું ચાલે છે. જીવ તો મરી જાય, તો એને ક્યાંય ઉપાધિ ન થાય. અને આ બધાની વચ્ચે હું ફલાણો જીવું છું, જે હું બેઠો છું, તો કઈ કરું ઉપાધિ? તો ઉપાધિ કરવાની, હું બેઠો છું એમાં હું થવાનું? ઉપાધિ કરવાની. કઈ પુરુષાર્થ કરાવીને કઈ હાલે એમ કે, પણ એક જ સમયે એક જીવ રાજમહેલમાં રાજકુમાર તરીકે જન્મે છે, એ જ સમયે બીજો એક મનુષ્ય ઝૂંપડીમાં ઝૂંપડપટ્ટીમાં જન્મ લે છે. અહીંયા રાજમહેલમાં બધી વ્યવસ્થા છે, કોઈ ખામી નથી, ઓલા પણ કોઈ વ્યવસ્થા નથી. કુંડલી લઈને એક સરખી જ નીકળે, કુંડલી કાઢે જ્યોતિષ લોકો તો એક સરખી જ નીકળે. જન્મનો સમય એક હોય ને, કુંડલી એક સરખી, નામ એક સરખા પાડે. શું પ્રારંભ બે ને જુદા, સંયોગ બે ને જુદા. એટલે બધાની સાથેનો સંબંધ અંદરથી કાપી નાખો. ક્યાંથી? બહારમાં ભલે વ્યવહાર સંબંધ અનુસાર એક્ટર તરીકે અભિનય કરેલી, એક્ટિંગ કરવાની છૂટ, સાચું માનવાની છૂટ નથી. એ ક્યાં સુધી? ચારિત્રમોનો રાગ છે ત્યાં સુધી, પછી એ નહીં રહે, પછી તો એ હાલી નીકળશે, બધું છોડી.
પછી સરળતાની ખામી ગણે
કેવી રીતે
લગાડવું જોઈએ?
એ સાચી સરળતા છે, સાચી સરળતા એ છે. સંસારમાં ઝઘડા એના છે, કયો દેશ ક્લેશ એનો થાય છે, સંબંધ માનીને કે સંબંધ નહીં માનીને, તો પછી સરળતા હોય ત્યાં ક્લેશ થાય. સરળતા હોય શું કરશે? જતું કરશે, જતું કરશે ને. અને સરળતા નહીં હોય નાની નાનામાં નાની વાતમાં પકડ કરશે. કેવી પકડ થાય છે ખબર ને? આ ચીજ અહીંયા રાખવાની છે, ઓલે કે નહીં અહીંયા રાખવાની છે, અહીંયા મૂકી, અહીંયા મૂકી દે, અહીંયા મૂકી, અહીંયા મૂકી દે. પૃથ્વી ગ્રહ કેમ તમે એમ ફેર ફેરફાર કરો છો? અમે કરીએ તમને ગમતું જ નથી, બસ ઠીક. સરળતા હોય કે ભાઈ જ્યાં રે ત્યાં હું કામ થાય, અહીંયા હોય તો હું, અહીંયા હોય તો આપણે હું. સરળતા કોને કહેવી? તમારો હેતુ હું સમજુ છું કે માયાચારમાં એમ હોય છે કે મનમાં કાંઈક ને વચનમાં કાંઈક, મનમાં કાંઈક ને કાયામાં કાંઈક, આમાં એવું થઈ ગયું ને. પણ ન્યાય છે એ આત્માને કઈ બાજુ દોરી જાય છે એના ઉપર એ ન્યાય અન્યાયનો નિર્ણય થાય છે. ન્યાય અન્યાયનો નિર્ણય શેના ઉપર થાય? આત્માને નિર્દોષતા પ્રત્યે દોરી જાય છે કે આત્માને દોષિત થવામાં દોરી જાય છે? જો આત્માને દોષિત થવામાં દોરી જાય એને પણ ન્યાય કહેવામાં આવે તો એ વાત કેટલે દરજ્જે માનવા જેવી છે. અને જો આત્માને નિર્દોષતા પ્રત્યે દોરી જાય તો એ ન્યાય છે, એ સાચો ન્યાય છે. હું ખોટું શું છે? અને તે પણ એમાં કરુણા હોય છે. જ્ઞાની સંસારમાં રહે છે અને એને કરુણા હોય છે. એ તો બિચારો સમજતો નથી, એટલે ખોટા સંબંધને સાચો સંબંધ માને છે એ જીવ, અને દુઃખી થાય છે. પણ એ ઓલો ઘોડા સવાર થઈને હાલે છે, હા, ઘોડો ઘોડો કરીને જાણે છે. અને બાપાને કહે આ ઘોડો કહેવાય, આને ઘોડો કયો, આ મારો ઘોડો છે, તું ઘોડો લે ને, તું લાકડી કે રોવા માંડે, ઘોડો નથી લાકડી છે, નહીં 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 મારો ઘોડો છે, ઘોડો લે ને ભાઈ, એના જેવું છે. એની ભાષામાં વાત કરો તો બરાબર, એની ભાષામાં વાત ન કરો તો બરાબર નહીં, કેટલી જ વાત છે. એટલે એમ કે છે કે જ્ઞાનમાં પ્રતિભાસિત થયો ત્યારે અનુભવ કોનો કરવો છે, પિન પોઈન્ટ વાત આપી છે. જે કોઈ જ્ઞાનમાં જ્ઞેય થયો ત્યારે તને અનુભવ કોનો તારે કરવો છે, જ્ઞેયનો કે જ્ઞાનનો? જ્ઞેયનો અનુભવ કરતા રાગ દ્વેષ મોહ અને દુઃખ આકુલતા અને દોષ મળે બધું થશે, અને જ્ઞાનનો અનુભવ કરતા શુદ્ધતા અને પવિત્રતા નિર્દોષતા ઉત્પન્ન થશે, વિતરાગતા શુદ્ધતા અને અનુભવ થવો એક વાત છે ને જણાવવું તે બીજી વાત છે, બે એક વાત નથી. અનુભવમાં વેદન પૂર્વક જાણપણું છે, જાણવામાં માત્ર જાણપણું છે, વેદવું નથી, અનુભવ નથી. એ જ્ઞાન તત્વની સૂક્ષ્મતા છે. આત્મા જ્ઞાન તત્વ છે, એ જાણે પણ છે અને વેદે પણ છે. જાણવામાં સ્વપર બંને પદાર્થને જાણે છે એટલે સ્વપર પ્રકાશક છે, વેદવામાં માત્ર પોતાને જ અનુભવે છે માટે સ્વપર વેદક નથી, માત્ર સ્વનો જ વેદક છે. આટલો ફરક છે. અને એ વાત સમજાય અને એ વાતને સમજીને અનુભવ ગોચર કરે એટલે ભૂલ થવાની કઈ શક્યતા નથી, દોષ થવાની શક્યતા નથી, મલિનતા આવવાની શક્યતા નથી, દુઃખ થવાની પણ કોઈ શક્યતા નથી. જો બીજાને પ્રતિકૂળતા આપવાથી દુઃખ થતું હોય તો મુનિઓ પણ દુઃખી થાય, વિતરાગી મુનિ દુઃખી નથી થતા, એને ઉપસર કરનાર નથી હોતા. પૂર્વ નો વેરી હોય, દેવ થયો હોય, જંગલમાં ધ્યાન કરતા હોય ને ઉપાડે છે તો આકાશમાં, પણ નીચે મૂકે પડતા હાડકા ભાંગી જાય, એમ કે સંભળાવે બહુ ભૂતકાળમાં તે મારું ખૂન કર્યું એટલે અત્યારે હું આમ કરું તને, કે તે રાગ દ્વેષ હતો કર્યું છે, અત્યારે રાગ દ્વેષ નથી, તારે જે કરવું એ કર, તું કઈ કરી શકતો નથી, મારું આયુષ પૂરું થવાનું છે, મારો અસાતાનો ઉમદો એ છે, એ પ્રમાણે થશે. હા, કોઈ કઈ કરી શકે જ નહીં, કોઈ લાભ કરનાર લાભ કરી શકે નહીં, નુકસાન કરનાર નુકસાન કરી શકે નહીં. જે થવાનું હોય એમાં ગમે તે નિમિત્ત થાય, જુદી વાત છે, બાકી કોઈ કરી શકે એ વિશ્વની વ્યવસ્થામાં નથી. માટે આને મારું ખરાબ કર્યું એ દ્વેષ થવાનું, દ્વેષ વૃદ્ધિ થવાનું કારણ છે, આને મારું સારું કર્યું એ રાગ થવાનું, રાગ વૃદ્ધિ થવાનું કારણ માન્યતા છે. રૂપાલજીનો 408 નંબરનો પત્ર વાંચો કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ, આ સંસારમાં જ્ઞાતાપણે રહેવું અને કરતાપણે ભાષ્યમાન થવું એ બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એટલે શું થયું કે પોતે જ્ઞાતા રહેતા હતા અને એમની સાથે દુકાનમાં વેપારમાં ઘરમાં જે જોડાયા હતા એ બધા એને કરતા માનતા હતા, જો આમણે આ કર્યું ને આપણે કમાઈ ગયા, આપણે ભૂલ કરે ને આપણી કમાણી વહી ગઈ, ભાગીદાર શું જોવે, ભૂલી વખતે એને એવું સરસ કામ કર્યું ને આપણે એમાં ફાવી ગયા, પછી અહીંયા ભૂલ કરે ને એના કારણે આપણે નુકસાન થયું, એક વખત રાગ કરે એના ઉપર પછી ફરીને દ્વેષ કરે, આ તો ભાગીદાર છે, છોકરા હોય કે બાપ હોય તો એવું જ કરે, આને આમ કર્યું માટે આમ થયું, આમ કર્યું માટે આમ થયું, વાતમાં કાંઈ માલ નથી, પ્રારબ્ધ પ્રમાણે છે. જેવી ગતિ એવી મતિ અને મતિ એવી ગતિ, એમાં સુજે, બીજું સુજે જ નહીં, સારું પ્રમાણે સુજે મતે. એટલે ત્યાં જ્ઞેયનો અનુભવ ન કરવો, જ્ઞાયકનો આત્માનો પોતાનો જ્ઞાનનો અનુભવ કરવો એમ કહે છે. અને એ જ સમ્યક છે, એ જ સત્ય છે, એ જ વસ્તુ સ્થિતિ છે. આ હું જાણનારો છું તે હું છું, અન્ય કોઈ નથી, એવો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે જાણવારૂપ ક્રિયાનો કરતા પોતે છે. અને જેને જે જાણ્યું એ જાણ્યું, એ પોતાને જાણ્યું, તે કર્મ પણ પોતે છે, જણાયો પણ પોતે, જાણ્યો પણ પોતે, પોતાને કરતા પણ પોતે અને કર્મ પણ પોતે, એમ કરતા કર્મનું અનન્યપણું હંમેશા છે વસ્તુ સ્થિતિએ. અન્ય પદાર્થમાં કરતા કર્મપણું છે નહીં વસ્તુ સ્થિતિએ, આમ જ છે. માટે કોઈ આત્મા બીજા આત્માનું કે બીજા પરમાણુનું કાર્ય કરી શકતો નથી એવી જ વસ્તુ સ્થિતિ છે. અને એ જ વિતરાગ થવાનો સિદ્ધાંત છે. આવો એક જ્ઞાયકપણા માત્ર પોતે શુદ્ધ છે સ્વરૂપે, આ શુદ્ધ નહીં નો વિષય છે. શું ચોખવટ કરી ભાવાર્થમાં, કે આ રીતે આત્મા જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, ત્રિકાળ શુદ્ધ છે, પણ આ શુદ્ધ નહીં નો વિષય છે. અશુદ્ધ નહીં, આત્મા અશુદ્ધ પરિણામે પરિણમે છે, તે અશુદ્ધ નહીં નો વિષય છે. નહી તો પર્યાય પણ શુદ્ધતા લઈ લેશે સંસારમાં, વસ્તુ સ્થિતિ એમ નથી. અન્ય પર સંયોગ જનિત ભેદો છે, તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાન નો વિષય છે. જે અશુદ્ધતા આદિ છે અને જેટલો કોઈ ભેદો છે એ અશુદ્ધ દ્રવ્યાર્થી જ્ઞાન નો વિષય છે. એટલે દ્રવ્યની અશુદ્ધતાને બતાવનારો એ વિષય છે. બંને વસ્તુ સ્થિતિમાં નિશ્ચયને મુખ્ય કરવો અને વ્યવહારને અથવા શુદ્ધ નહીં ને મુખ્ય કરવો, અશુદ્ધ નહીં ને ગૌણ કરવો. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક નહીં જ છે, કેમ કે અશુદ્ધતા પર્યાયમાં થાય છે ને. એટલે દ્રવ્યને અશુદ્ધ કીધું પણ એ પર્યાયની પ્રધાનતાથી કીધું, માટે તે શુદ્ધ દ્રવ્યાર્થિકની અપેક્ષા એ પર્યાયાર્થિક છે ને. અને તેથી વ્યવહાર નહીં જ છે, તેથી તેને વ્યવહાર નહીં કહેવો, વ્યવહાર નહીંનો એ વિષય છે એમ આશય જાણવો. પંડિત જયચંદ્રજીએ ભાવાર્થમાં આશય તારવીને મૂક્યો છે. ગાથા તો ગાથા છે પણ એમણે આશય તારવીને મૂક્યો છે, કેમ કે ગાથામાં એટલે શુદ્ધ નહીંની વાત છે. શુદ્ધ નહીં આત્મા પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, આત્મા એ જ્ઞાયક જ છે. ત્યારે પંડિત જયચંદ્રજી એમ કે છે કે એ શુદ્ધ નહીં છે, અશુદ્ધ નહીં, આત્મા અશુદ્ધ પણ છે સંસારમાં, રાગી દ્વેષી પણ છે, પણ જો શુદ્ધ થવું હોય તો શુદ્ધ નહીં ના વિષયને અવલંબનનો વિષય બનાવો તો અશુદ્ધતા મટીને શુદ્ધતા થશે.
પછી આ સમય ક્રિયાકર્મ જે વિકલ્પ ઉઠે એ વિકલ્પને
ફેરફાર કરવાનો અભિપ્રાય ન હોવો જોઈએ. એટલે વિકલ્પને ફેરફાર કરવાની બુદ્ધિ ન હોવી જોઈએ. તેમ છતાં જે વિકલ્પ આત્માને અહિતકર છે એનો ખેદ અને દુઃખ ભૂમિકા અનુસાર ઉત્પન્ન થયા વિના નહીં રહે. એટલે એક જ વાત વિકલ્પની અભિપ્રાય પ્રધાનતાથી શું છે અને પરિણમન પ્રધાનતાથી શું છે એ સમજવું ઘટે.
ખેદ ન હોય તો આપોઆપની વસ્તુ છે, છેદ ન થવો, એની સાથે છેદ થાય,
સહજ જ થાય.
સહજ
પણ અભિપ્રાય એવો છે કે વિકલ્પ ને ફેરવી શકાતો નથી, એ સમજણમાં હોવું જોઈએ, અભિપ્રાયમાં આવવું જોઈએ. નહીતર પર્યાય ને ફેરફાર કરવાનો અભિપ્રાય પર્યાય ની કરતા બુદ્ધિ માં લઈ જશે, દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય. અટપટી વાત છે, જરા વાત થોડી અટપટી લાગે એવી છે. ચાલે છે એવી ખબર તો જ્ઞાન માં પડી, કોને પડી? જ્ઞાન માં ખબર પડે. જો જ્ઞાન માં એ ખબર પડે કે ઉલટા વિચાર ચાલે છે, તો નિષેધ આવ્યા વગર નહીં રહે. નિષેધ આવ્યા વગર નહીં રહે. એ નિષેધ યથાસ્થાને છે, પણ એ નિષેધ છે માટે ફેરફાર કરવાનો અભિપ્રાય છે એમ નથી. અભિપ્રાયમાં એમ છે કે ફેરફાર કરી ન શકાય, છતાં પણ એનો નિષેધ આવ્યા વગર રહે નહીં. શાસ્ત્ર માં એવું દ્રષ્ટાંત આવે છે, ભૂમિકા અનુસાર પ્રશસ્ત રાગ અને ભૂમિકા અનુસાર પ્રશસ્ત દ્વેષ નીચેની ભૂમિકામાં સમય દ્રષ્ટિને પણ હોય, હું છું તો હોય, પણ સમય દ્રષ્ટિને પણ હોય છે. એને એવો રાગ આવવો જ જોઈએ, જેમ કે દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પ્રત્યેની અર્પણતા આવવી જ જોઈએ, ભલે શુભ રાગ છે તો. અને દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ પર કોઈ ઉપસર્ગ આવે તો એને દૂર કરવા માટેનો અશુભ ભાવ એટલે દ્વેષ પણ આવવો જ જોઈએ. તો કે અશુભ નથી પણ દ્વેષ છે, પ્રશસ્ત દ્વેષ છે એટલે શુભ છે. દ્વેષ છે પણ પ્રશસ્ત દ્વેષ છે માટે શુભ છે, અશુભ નથી પણ એ આવવો જોઈએ. તો આ ભૂમિકામાં રાગ આવવો જોઈએ અને આ ભૂમિકામાં દ્વેષ આવવો જોઈએ. જો ન આવે તો તે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પાકવા છે એમ કે શાસ્ત્રમાં. પણ શાસ્ત્રકારનો અભિપ્રાય રાગ કરાવવાનો કે દ્વેષ કરાવવાનો બિલકુલ નથી, એવી વાત છે. જરા દ્રષ્ટાંત એવો છે શાસ્ત્રમાં કે મુનિરાજ છે જંગલમાં ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજે છે. એક સિંહ છે એ ત્રાળ નાખતો હેલો આવે છે, એટલે ત્યાં કોઈ રાજા આવી ચડ્યો છે, વંદન કરે છે. જોયું કે શેનો આટલો બધો અવાજ આવે છે, સિંહ આવે છે દોડતો. ખબર પડી કે આ પીખો છે, મારી નાખશે, મુનિરાજને ખાઈ જશે. તરવાર કાઢે, તરવાર કાઢી અને સિંહને મારે, અને મારવા જતા સિંહ મરી પણ જાય. શું થાય? મરી જાય. રાજા છે એ સમ્યક દ્રષ્ટિ છે, મુનિરાજ છે ભાવલિંગી સંત છે, અને સિંહ એક અજ્ઞાની પ્રાણી છે, પણ સંઘની પંચેન્દ્રિય જીવ છે. એ સંઘની પંચેન્દ્રિય જીવનું ખૂન થાય સમ્યક દ્રષ્ટિ ના થાય, તો સમ્યક દ્રષ્ટિ ખૂન કરે મારવા માટે નથી એમને તરવારું પડી, મુનિરાજ ને બચાવવા માટે તરવારું પડી છે. હેતુ જોવાય છે ન્યાયમાં, કારણ પહેલા જોવાય છે. એક માણસે એક માણસ નું ખૂન કર્યું. ખૂન ચીવી ગુંડો હતો અને ખૂન કરનાર કોઈ ગ્રહસ્થ સજ્જન માણસ હતો. કોર્ટમાં કેસ ગયો, ખૂન થઈ જાય એટલે પોલીસ સામે કેસ, કોર્ટ કેસ તો થાય છે, પોલીસ કેસ થયો. પોલીસે જોયું કે ભાઈ એના ઘરમાં લોહીવાળી છરી હતી, છરી ઉપર જે નિશાન હતા એ પોતે કહે છે કે હા મારા હાથે જ એનું ખૂન થયું છે. સાચું બોલે, ખોટું નથી બોલતો, સજ્જન માણસ છે. પણ એ મને લૂંટવા આવ્યો હતો, મારો ખૂન કરવા આવ્યો હતો, છરી એની છે, અમારી ઝપાઝપીમાં છરી પડી ગઈ અને મેં મારા બચાવ અર્થે છરીનો ઉપયોગ કર્યો, એ મરી ગયો, હું શું કરું, મારે ક્યાં એને મારવો હતો, બચી જાય, હેતુ જોવાય છે. સો બચાવ અર્થે ખૂન થયેલું છે, છોડી દેવા ને, શું સ્વ બચાવ અર્થે થયેલું ખૂન છે, છોડી દેવાય ને. એમ કે લૌકિકમાં પણ ન્યાય જોવાય છે, ન્યાયની રીતે એની ફરજ બજાવી છે, ખૂન નથી કર્યું, એને એની ફરજ બજાવી. ન્યાય ન્યાયની રીતે તોળાય છે, એવું આમાં છે. કે વિતરાગી શાસ્ત્રોનો, વિતરાગોનો ઉપદેશ રાગદ્વેષ કરવાનો હોય શકે જ નહીં. તો કે એવું એકાંત છે કે ના, એવું એકાંત નથી. કોઈ પ્રસંગોમાં રાગદ્વેષ ન કરે તો એને યોગ્ય ગણવામાં આવતું નથી. જો એ સમ્યક દ્રષ્ટિ રાજાએ સિંહને માર્યો ન હોત તો હું તો સમ્યક દ્રષ્ટિ છું, મારે તો વિતરાગ થયો છે, હું શું કરવા રાગ કરું, હું શું કરવા દેશ કરું ને એને મારું, શું થાય ખબર છે, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એવો પ્રશસ્ત રાગ એને ન આવે તો જ્ઞાની અજ્ઞાની થઈ જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, સમ્યક દ્રષ્ટિ હોય એવો સિદ્ધાંત છે શાસ્ત્રમાં. છતાં પણ રાગ દ્વેષ કરાવવાનો ઉપદેશ નથી, અભિપ્રાય નથી, અને છતાં ન કરે તો આવી સજા થાય, આટલું નુકસાન થાય, આવી બધી અટપટી વાતો કઈક છે. સરળતાથી સમજે તો સિદ્ધાંત, પ્રપળદેવ કહ્યું ને સિદ્ધાંત સરળતાથી લેવો, એ તો ઈચ્છામાંથી સરળતા લઈ લેવી. સત્સંગના પાઠમાં લેખો છો, 24માં પાઠમાં મોક્ષ માળામાં સત્સંગ કેવો હોય કે જ્યાં સિદ્ધાંતની સરળતાથી ચર્ચા થતી હોય એવો હોય, તત્વજ્ઞાનની લહેરીઓ ઉઠે, નાની પુરુષોના ચારિત્રો જોવાય, ચર્ચાય, અને સિદ્ધાંતની ચર્ચા પણ સરળતાથી થાય. સિદ્ધાંતની ચર્ચા થાય એમ ન લીધું, સરળતાથી થાય એમ લીધું. સિદ્ધાંતમાં તો ઘણી વાતો છે, સિદ્ધાંતમાં સિદ્ધાંત છે ને અપવાદ પણ છે, આ બધા અપવાદ છે, આ બધા અપવાદ છે. એ રાજા સમ્યક દ્રષ્ટિથી ને વિતરાગ થાય તો એને કઈ રાગ કરવાનું કહેતા નથી, સંપૂર્ણ વિતરાગ થાય. પણ હજી ચારિત્ર મોહનો રાગ છે, પોતાના દેહ ઉપરનો ચારિત્ર મોહનો રાગ છે, તો એથી વધારે એને મુનિના દેહ ઉપરનો ચારિત્ર મોહનો રાગ હોવો જોઈએ. મુમુક્ષુ માટે શું લીધો કે તને તારા શરીરનો, તારા કુટુંબનો રાગ છે કે નહીં, એના માટે ખર્ચા કરસ કે નથી કરતો, હે બહેરાને કપડાં દાગીને અપાવશ કે નથી અપાવતો, તો એથી વધારે તને દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષ પ્રત્યે રાગ છે, તો તું ધર્મ પામવાનો અધિકારી છો. જો તને તારું રાગનું પલ્લું હજી સંસારના સભ્યો પ્રત્યે વધારે નમતું હોય અને ધર્માયતનો પ્રત્યે વર્તતું ઓછું વર્તતું હોય, ઓછું નમતું હોય, નમતું ન હોય એમ નહીં, ઓછું નમતું હોય, ત્યાં સુધી તું ધર્મ પામવાનો અધિકારી નથી. આવા બધા ન્યાયો છે. વૈરાગ્ય શાસ્ત્ર માં આવા બધા ન્યાયો છે. તારું પલ્લું ક્યાં નમે થઈ ગયો? જૈન મંદિર થાય ત્યારે ફાળો લખાવવાની વાત છે. છોકરીના લગ્ન થાય દીકરીના ત્યારે કોઈ ફાળો કરે છે? મારો મોટો ખર્ચો આવ્યો છે ત્યારે ફંડ નોંધાવજો. ત્યાં તો ગજાબાર ઉપર ખર્ચો કરે છે આબરું કાઢવા. હા, દેણું કરે ને કરે. જૈન મંદિર બંધાવવા માટે દેણું કરીને કોણ ના પડે? કમાઈ દેજે. એવી વાત છે. જીનેશ્વર નો માર્ગ એવો સુંદર છે કે પેટે પાટા બાંધીને એ માર્ગ નો ઉદ્યોગ થતો હોય તો કરવો જોઈએ. એવો જગત ના સર્વ જીવો ને કલ્યાણકારી માર્ગ છે. જગત કલ્યાણક છે, તેના માટે જેટલી અર્પણતા આવે એવું છે એમ ગણાય. એવો અભિપ્રાય ન બંધાય ત્યાં સુધી જીવ આ ધર્મ પામવાનો અધિકારી થતો નથી, સુપાત્ર નથી થતો, અપાત્ર રહે છે. એટલે એમ કે છે અહીંયા કે અહીં એમ પણ જાણવું કે જીન મત નું કથન ત્યાદવાદ રૂપ છે. શું કહ્યું પછી મને વિશેષ વાત તો આવી કે આજ્ઞાયક આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, શ્યાદવાદ રૂપ છે. શ્યાદ શુદ્ધ છે ને શ્યાદ અશુદ્ધ છે, તેથી અશુદ્ધ નહીં ને સર્વથા સત્યાર્થ ન માનવો. બહુ ચર્ચા કરશે પંડિત જયચંદજી. એ કથાઓના ભાવાર્થ લખતા તારે પડખાને ખોલી નાખ્યા. એ પણ એક જ્ઞાની પુરુષ હતા. આ શાસ્ત્રનો ટીકા જેમ અમૃતચંદ્ર આચાર્ય કરી છે એમ ભાવાર્થ લખનાર પંડિત જયચંદ્રજી છાવડા કરીને જયપુરમાં થઈ ગયા. જયચંદજી છાવડા એ જ્ઞાની હતા. કેટલીક ગાથાઓના ભાવાર્થ એવા સરસ ખોલ્યા છે, અદભુત ખોલ્યા છે. એમ આમાં પણ વિશેષ વાત પોતે કરે છે.
એમના સિવાય બીજા કોઈ ભાવાર્થ કરેલા?
સમયસર નો ભાવાર્થ છે.